पंचास्तिकाय संग्रह लेक्चर नंबर 19 ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम शुद्धात्मने नमः नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो लोये सौवसाहूणं इन्द्रसदवंदियाणं युवनहिदमधुरविशदवक्काणं अन्तादिगुणाणं नमो जीवाणं जिदभवाणं। ये पंचास्तिका संग्रह नामक जो शास्त्र है उसकी 11वां गाथा हमने कल पढ़ी थी। आज यहाँ पेज नंबर 69 पर गुरुदेव श्री के जो प्रवचन है वो उसे हम देखते हैं। अर्थ बता रहे हैं अनादि निधन, यानी अनादि निधन यानी जिसको आदि भी नहीं है और जिसको अंत भी नहीं है, ऐसे द्रव्य की बात चल रही है। त्रिकाल अविनाशी गुण पर्याय स्वरूप द्रव्य नु उपजू के नाश थमु थतु नथी, अने सत्ता मात्र स्वरूप द्रव्य नु छे, ते नित्य अनित्य परिमाण परिणाम जोइए छे, परिमाण नहीं परिणाम उत्पाद वे ध्रुव ने करे छे। कोई द्रव्य आत्मा के परमाणुनो नाश थतो नथी, ये द्रव्यार्थिक नहीं की बात चल रही है। द्रव्य आदि आने अंत विनानु छे, वड़ी ते अविनाशी छे, ते द्रव्य नु अस्तित्व मात्र स्वरूप छे, नित्य ते ध्रुव आने अनित्य ते उत्पाद वे छे, ते उत्पाद वे परने लईने नथी। यहाँ देखो एक बात विशेष आपको ख्याल में आई होगी, यहाँ हमेशा जब बात बताते हैं कि उत्पाद वे ध्रुव होता है, लेकिन वो उत्पाद वे ध्रुव पर से नहीं होता है, अपने स्वयं के कारण से होता है। यानी यहाँ प्रत्येक द्रव्य की स्वतंत्रता की बात बार बार उद्घोषित की जा रही है। अभी पेज नंबर 70
यानी जो 11 नंबर के श्लोक का प्रवचन का एक पैराग्राफ हुआ है आगे
भावार्थ पेज नंबर 70। अनादि अनंत अविनाशी टंकोत्कीर्ण गुण पर्याय स्वरूप जय द्रव्य छे। टंकोत्कीर्ण का अर्थ क्या होता है? टाकी से उकेरे हुए जैसे परमानेंट रहते हैं, वैसे गुण और पर्याय भी हमेशा परमानेंट रहती है। पर्याय पर्याय स्वरूप से परमानेंट है, पर्याय बदलती है लेकिन पर्याय पर्याय रहती है, एक ने दूसरी पर्याय, दूसरी ने तीसरी पर्याय, इसलिए कहते हैं टंकोत्कीर्ण गुण पर्याय स्वरूप जय द्रव्य छे, ते द्रव्य नु उपजवू के विनसवू थतु नथी। द्रव्य नु विनसवू के उपजवू नथी थतु, पण पर्याय नु थाय छे, पण ते द्रव्य कोई परिणाम थी अविनाशी छे, अने किसी अपेक्षा से वो अविनाशी है, अने कोई परिणाम थी विनाशिक छे।
वही तो शोभा का प्रश्न है। और अभी हमने कल अमृत चंद्रा के आचार्य की टीका में यही पढ़ा, फिर से निकालो, अनुवाद वाला है ना, वो गुजराती में है।
कहाँ?
कल का जो समय व्याख्या पेज नंबर 69, वहाँ क्या लिखा है? सहवर्ती गुणों अने क्रमवर्ती पर्यायना सद्भाव स्वरूप त्रिकाल अवस्थाई अनादि अनंत द्रव्य ना विनाश ने उत्पाद उचित नहीं, यानी द्रव्य के विनाश नहीं होता, उत्पाद नहीं होता, ये तो द्रव्यार्थिक ने कह दिया। परंतु द्रव्यार्थिक नय से द्रव्य का उत्पाद नहीं है और उत्पाद व्यय नहीं है, परंतु तेनाज पर्यायोना पर्यायों के बाबतीत उत्पाद व्यय और द्रव्य तीनों ही बताए कि सहवर्ती केटलाक पर्यायों नु द्रव्य होवा छता पण, ख्याल में आई बात? पर्यायों ने लिखा ना, તેના જ પર્યાયોના સહવર્તી કેટલાકનું દ્રવ્ય હોવા છતાં પરિણામ મેં હિ દ્રવ્યતા, પરિણામ મેં ઉત્પાદન, પરિણામ મેં હિ વ્યય ઘટિત કર રહે યહાં પર, જો પ્રવચન સાર કી ભી અપેક્ષા યે બાત હૈ. હા, તીનો ઘટ, હા, પરિણામ પે ઘટિત કર રહે, વહી તો બાત બતાઈ. દેખો, પર્યાયોના સહવર્તી કેટલાક પર્યાયોનું દ્રવ્ય હોવા છતાં પણ બીજા ક્રમવર્તી પર્યાયોના વિનાશને ઉત્પાદ થવા ઘટે છે. એ સહવર્તી કેટલાક પર્યાયોનું લિયા, સહવર્તી પર્યાયોનું ઓર ક્રમવર્તી પર્યાયોનું, એસ એને જો સહવર્તી પર્યાયને વો જો જૈસા કા વૈસા રહેના 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 ઇસલિયે ઉસકો પરિણામ લિયા. હમ કહેતે ગુણ કાયમ હૈ, પણ ગુણ કાયમ હૈ, પરંતુ ઉનકે ગુણ કી ભી જો કાયમ હૈ, જો અંશ કાયમ હૈ, વો ભી પરિણમતા હૈ, વો ભી હૈ, હૈ રૂપ સે હૈ ના, ઇસલિયે હા ઉસી રૂપ સે હોના વહી ઉસકા પરિણામ હૈ. અભી ઇસકે લિયે પ્રવચન સાર નિકાલ કર વો બતાના પડેગા. ઉદાહરણ ક્યા ફરે, પ્રત્યેક સમય મેં બાત ઘટ રહી હૈ. જૈસે હમને દેખા ના, વો બચ્ચા હમે 5 સાલ પહેલે દેખા, અરે કિતના બડા હો ગયા, કિતના બદલ ગયા. બદલ ગયા તો તમને પહેચાના કૈસા? તો કુછ પર્યાય એસી થી કે જો વૈસી કે વૈસી ભી હો રહી થી, એ ભી એ લખ સકતે ના. ફિર ભી ઉસકો સહવર્તી પર્યાય લીએ, વો ક્રમવર્તી મેં નહીં ઘટિત ક્યા ઉસકો. હા, તો ઉત્પાદ વ્યય મેં ક્રમવર્તી કો લિયા, और बाकी जो है पना रूप जो रहेंगी उसको मेरे ख्याल से ऐसा लेना चाहिए. अब गुरुदेव कुछ अलग बताते तो देखेंगे इसमें, या फिर वो कल परसों प्रवचन सार निकाल के रखेंगे. उसमें तो सब परिणामों पर ही बहुत सारे व्याख्यान हुए उनके उत्पाद वेद ध्रुवता के ऊपर, और वहाँ सारे मुझे पक्का याद है. वहाँ वो अपेक्षा बहुत इन्हें जिसका अनोखी लगी थी कि सब परिणामों पर ही घटित किया था उन्होंने. निकाल के रखेंगे अभी सोमवार.
भावार्थ फिर से पढ़ता हूँ. अनादि अनंत अविनाशी टंकोत्कीर्ण गुण पर्याय स्वरूप जे द्रव्य छे ते द्रव्यनु उपजवु के विनस्वु थतु नथी, पण ते द्रव्य कोई परिणाम थी अविनाशी छे, अने कोई परिणाम थी विनाशिक छे. अभी पहले तो द्रव्यार्थिकने की बात करते हैं, फिर वस्तु स्वरूप की बात करते हैं कि द्रव्य ही विनाशिक है और द्रव्य ही अविनाशी है. यानी यहाँ द्रव्य अविनाशी है वो उसके स्वभाव के अपेक्षा द्रव्यार्थिक नय से, और जो पर्याय में जो परिणमन होता है उसके अपेक्षा से वो विनाशिक है. यानी यहाँ ये बताना है कि पर्याय को द्रव्य के साथ गिनकर उसको अविनाशी कहा है. देखो, ये उत्पाद व ध्रुवत्व की अपेक्षा भी थोड़ी सी अलग टाइप की है. यहाँ पर कभी कभी क्या होता है कि द्रव्य का पर्याय का उत्पाद, पर्याय का व्यय और द्रव्य कायम, और कहीं पर क्या बताते हैं कि द्रव्य और पर्याय मिलके उसका उत्पाद हुआ. उसके लिए ऐसा आपको उदाहरण देते, एक मिनट मुझे, मैं बताऊंगा, मेरा जरा पूरा होने दो. अभी क्या बता रहे हैं कि किसी को पूछा जाए कि तू सम्यक दृष्टि है या मिथ्या दृष्टि, वो कहेगा मैं सम्यक दृष्टि हूँ. तो क्या उसकी पर्याय ही सम्यक दर्शन सहित है, सम्यक दर्शन वाली है, या पूरा द्रव्य सम्यक दृष्टि है? तो वहाँ पर्याय को साथ में लेकर भी कथन करने की पद्धति है. कहीं पर पर्याय को अलग से कथन करेंगे, पर्याय का उत्पाद हुआ, पर्याय का व्यय हुआ और द्रव्य कायम टिका. कहीं कहीं द्रव्य और पर्याय मिलकर उसका उत्पाद हुआ, द्रव्य और पर्याय मिलकर उसका व्यय हुआ, यानी सम्यक्त्व की प्राप्ति हुई तो पूरे द्रव्य सम्यक्त्व हुआ, उसी समय मिथ्या दृष्टि जो था वो मिथ्यात्व का नाश हुआ, यानी मिथ्या दर्शन और मिथ्यात्व रूपी जो परिणमने वाला द्रव्य दोनों का व्यय हुआ, और वो जो द्रव्य है वो कायम रहा. इस तरह भी कथन करने की अपेक्षा है. यह अपेक्षा पहले ध्यान में रखें. अभी हम पढ़ते हैं और फिर आपका प्रश्न भी पूछना. देखो यहाँ पर क्या कहते हैं सेकंड लाइन में, पण ते द्रव्य कोई परिणाम थी अविनाशी छे, द्रव्य परिणाम अविनाशी कीधु हो, अने कोई परिणाम थी विनाशिक छे, ए कारण थी ये बात सिद्ध थी कि द्रव्यार्थिक नैति तो द्रव्य ध्रुव स्वरूप छे, अने पर्यायार्थिक नैति उपजे विनसे छे, ए प्रमाणे द्रव्यार्थिक पर्यायार्थिक बे नैना भेद थी द्रव्य नु स्वरूप बाधा रहित सिद्ध थाय छे, आम अनेकान स्वरूप द्रव्य ने मानवु ते योग्य छे। अभी आपका क्या प्रश्न है जरा जोर से बोलना।
पर्याय को उत्पाद पर्याय कोई द्रव्य था
है। ऐसा भी कहा है
वो पर्याय को जो द्रव्यता बताई है वो किस अपेक्षा
है? अच्छा पर्याय की जो ध्रुवता है सिद्ध पर्याय जो है वो सिद्ध 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 तो उसको भी ध्रुव स्वरूप
होता है। मुझे लगता है ऐसा भी ले सकते हैं जानने के पर्याय हुए तो जानना 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 इतना तो कायम है ना सदृष्टन, क्या जाना उसमें डिफरेंस है, परंतु जानना ये भी पर्याय हो रही है ना।
ये जानना सभी के एक ही बात आपसे जानना बस इतना
जानना ये
जानना हर एक पर्याय की तो जानना जानना है
वही ना, पर क्या जाना इसमें डिफरेंस है, जानना ये तो कायम रहे ना, ख्याल में आएगा क्या जाना इसमें वो विषय में थोड़ा परिवर्तन होगा हिनादिक जो कुछ होगा, परंतु जानना इटसेल्फ तो कायम है ना। अभी मुझे वो तो यही निकाल के देखना पड़ेगा।
जानना वो कायम है बराबर आपने कहा, तो उत्पाद और व्यय किसमें लगाया?
जो कुछ नया जानने रूप पुरानी पर्याय ज्ञान की पर्याय वो नहीं रही,
क्या जान रहा है उसमें लगाएंगे
वो नहीं रही, जिसको क्रमवर्ती कहा ना और इसको सहवर्ती कहा। अभी वो तो मैं तो अभी तो नहीं एक्सप्लेन करूंगी, पर शायद देखेंगे मुझे पक्का याद है उसमें तीनों परिणाम पर घटित किया है।
आत्मा अभी आगे बढ़ते नेक्स्ट पैराग्राफ, आत्मा अने पुद्गल आदि छह द्रव्यो भगवाने जोया छे, ए द्रव्यो मां गुण ने पर्याय छे, त्रिकाल सहवर्ती परिणाम ने आई गुण कहेल छे, क्या कहा? देखो
यहाँ गुण ही कहे, सहवर्ती परिणाम को ही गुण कहा
मिली भाई
पर्याय को।
देखो देखो सेकंड लाइन में बोलते हैं त्रिकाल सहवर्ती परिणाम ने, यानी सहवर्ती परिणाम, परिणाम तो पर्याय को कहेंगे और उसकी सहवर्ती परिणाम ने आई गुण कहेल जाने, समय समय उत्पाद व्यय थाय छे ते पर्याय छे, एटले ए वात सिद्ध थई कि दरेक द्रव्य कायम रहेवानी अपेक्षाएं नित्य छे अने पर्याय दृष्टिए अनित्य छे अने नाशवान छे।
अभी सहवर्ती पर्याय जो है वो गुण के लिए का।
देखो द्रव्य जो है उसको है 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 द्रव्य है ये उसका परिणाम है। हाँ है पना, यानी वैसे देखा जाए तो ध्रुवता में भी परिणमन बताया गया है। कहा हाँ तो कहा है सहवर्ती परिणाम ने आए गुण कहेल छे, ये तो अलग बात है, मैं तो अलग बात बता रहा हूँ, कहाँ किस अपेक्षा से क्या कथन है वो सिर्फ हमको ध्यान में लेना है। तो क्या कह रहे, देखो थर्ड लाइन में लिखते हैं कि दरेक द्रव्य कायम रहेवानी अपेक्षाएं नित्य छे अने पर्याय दृष्टिए अनित्य अने नाशवान छे। अभी द्रव्य को ही नित्य कहा और अद्रव्य को ही अनित्य कहा, हमें द्रव्य दृष्टि आत्मा ध्रुव उसका कायम रहने की अपेक्षा से। हाँ गुण, देखो देखो द्रव्य और गुण अलग अलग नहीं, जब द्रव्य कहते तो उसमें गुण शामिल है।
सेकंड भाव का सेकंड पैराग्राफ
देखो, यहाँ हम सेकंड पैराग्राफ में चौथे लाइन पर आए हैं। हवे द्रव्य दृष्टि आत्मा ध्रुव छे एटले एनी पर्याय कोई जुदी रही जाए एम छे नहीं, एम नथी। मैंने कहा ना पर्याय के साथ कभी कभी द्रव्य को बोला जाता वो ये बात है, पन पर्याय दृष्टि तेज द्रव्य ध्रुवपने रही ने बदले छे, घंटी नु निचलू पड़ स्थिर रहे छे अने उपलू पड़ फरे छे, તે પ્રમાણે ગુણો ત્રિકાળ રહે છે અને પર્યાયો બદલે છે એમ નથી. નિત્યતાનો સંબંધ રાખ્યા વિના અનિત્યતા જુદી જ રહે છે એમ નથી. દ્રવ્યાર્થિકને નિત્ય હોવા છતાં પર્યાર્થિક નહીં તે જ દ્રવ્ય અનિત્યપણે થાય છે. તો અભી આ જો નિત્યતા અને અનિત્યતા એવો પર્યાય કો સાથ મેં રખકર બાત કહીએ. જૂની પર્યાયનો વ્યય અને નવી ઉત્પાદન પર્યાયનો ઉત્પાદ એ અપેક્ષાએ વિસદ્રશપણું છે અને ધ્રુવપણાની અપેક્ષાએ સદ્રશપણું છે. કુંડળ કડા આદિ અવસ્થા સોનાથી તદ્દન જુદી થાય છે એમ નથી. એને અવસ્થા વિના સોના રહેતા હિ નહીં એ બાજુ બતાવે વો યહી કહે રહે. એને હંમેશા દ્રવ્ય પર્યાય કે સાથે રહેગા. પીળાશ ચિકાશ આદિ ધ્રુવપણે રહીને સોનું એ પીળાશ ચિકાશ એવો ઉસકે ગુણ હૈ ઓર સોનું કુંડળ કડા આદિ પર્યાય હૈ પર્યાય રૂપે થાય છે તેમ આત્મદ્રવ્ય સદ્રશપણે રહીને મિથ્યાત્વ સમ્યક્ત રૂપે થાય છે. પણ એનો અર્થ એવો નથી કે એક સમયમાં આખું દ્રવ્ય આવી જાય છે. આમ સમજે તો પરતી લક્ષ્ય છોડી સ્વ તરફ વળે તો સ્વાભાવિક દ્રષ્ટિ થાય છે. સ્વભાવ દ્રષ્ટિ થાય છે સ્વાભાવિક ને. જેને ધર્મ કરવો હોય તેને પ્રથમ આત્માને સમજવો જોઈએ. ક્યાં બતાવે બેન ધર્મ કી શરૂઆત વહાં સે હોતી હૈ ઓર હમ ઉસકો તો કુછ દેખતે હી નહીં ઉસકો નિગ્લેક્ટ કરતે હૈ ઉસકે તરફ ધ્યાન નહીં દેતે ક્યાં રખે. જેને ધર્મ કરવો હોય તેને પ્રથમ આત્માને સમજવો જોઈએ. તેથી અહીં આત્માના ત્રણ લક્ષણોનું વર્ણન કર્યું છે. કે તું કલ નહીં થી ના अभी क्या करे. देखो संसारी जीव है कुछ ना कुछ प्रॉब्लम खड़े होते हैं. हर एक के अलग अलग है. फरी थी जेने धर्म करवो होय तेने प्रथम आत्मा ने समझो जोइए. તેથી અહીં આત્માના ત્રણ લક્ષણોનું વર્ણન કર્યું છે. બ્રહ્મ તીન લક્ષણ કોણ છે યાદ હે આપકો. સત્તા ગુણ પર્યાય આશ્રિત વસ્તુ સત છે એટલે સત ગુણ છે અને વસ્તુ ગુણી છે. ગુણ ઓર ગુણી સમજમાં આવે ને. ઓર ગુણી અને દ્રવ્ય. બીજું ઉત્પાદવે ધ્રુવ લક્ષણ કહ્યું હતું. સત્તા સામાન્ય લક્ષણ છે અને ઉત્પાદવે ધ્રુવ વિશેષ લક્ષણ છે. ત્રીજું ગુણ પર્યાય લક્ષણ દ્રવ્યનું છે. નિત્ય દ્રષ્ટિની અપેક્ષાએ દ્રવ્યાર્થિક ને દ્રવ્ય નિત્ય છે અને પર્યાયાર્થિક ને પલટવાની અપેક્ષાએ અનિત્ય છે. એ બે નયના પડકાતી વસ્તુને નિર્બાધ સાધી શકાય છે.
પર્યાયાર્થિક નય સે પર્યાય કો અનિત્ય નહી કહા. પર્યાયાર્થિક નય કી દ્રષ્ટિ સે દ્રવ્ય કો હી અનિત્ય કહા. નય નય કિસકો દ્રવ્ય વિષય કરતા હૈ. પૂરી વસ્તુ કો કિસી અંશ રૂપ સે દેખતા હૈ.
વહી કહે રહે હૈ.
અકેલે વસ્તુ કે અંશ કો નહીં. પૂરી વસ્તુ કો ઉસ અંશ રૂપ તો પૂરા દ્રવ્ય કો અનિત્ય કહી રહા હૈ. કિસ અપેક્ષા સે પર્યાય કી અપેક્ષા સે પૂરે દ્રવ્ય કો અનિત્ય કહી રહા હૈ. યે બતા ના અકેલે પર્યાય કો અનિત્ય કહો દ્રવ્ય કો ગુણ કો ધ્રુવ કો એસા નહીં. એક ઘંટી કા વાલા કહેને કા પ્રયોજન વશ હમ કહેતે ભી હૈ એસા. પરંતુ પૂરા દ્રવ્ય અનિત્ય હો રહા હૈ પર્યાય કી દ્રષ્ટિ સે. પૂરા દ્રવ્ય નિત્ય હૈ. અભી આઈ ને યહાં ઉપર વહી તો કહા યહાં લિખા દેખો. ઉપર કે દૂસરા પેરેગ્રાફ ભાવાર્થ કા સેકન્ડ પેરેગ્રાફ ચોથી લાઈન, હવે દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ધ્રુવ છે એટલે એની પર્યાય કોઈ જુદી રહી જાય છે એમ નથી. વહા જો દ્રવ્ય કો નિત્ય કહા, પૂરા ગુણ પર્યાય સ્વરૂપ દ્રવ્ય નિત્ય એસા કહેંગે. ઉસકે ભેદ કિયે નહીં તો દ્રવ્ય નિત્ય હૈ. દ્રવ્ય ક્યા હૈ? ગુણ પર્યાયાત્મક દ્રવ્ય હૈ. જીવ દ્રવ્ય નિત્ય હૈ કે નહીં હૈ? પર્યાય કહા ગઈ? હૈ ઉસકે અંદર, હમ ઉસકી દ્રષ્ટિ નહીં કર રહે.
દેખો દેખો, જીવ દ્રવ્ય નિત્ય હૈ કે નહીં તો આપને હા કહા, જીવ દ્રવ્ય અનિત્ય હૈ કે નહીં?
હા,
અપેક્ષા લગાઈ ને
તો પર્યાય
અપેક્ષા લગાઈ ફિર ભી વો દ્રવ્ય અનિત્ય કહે રહે આપ. એક્ઝેક્ટલી વહી તો આપ બતા રહી હૈ.
યહાં
દ્રવ્ય કો હી નિત્ય ઓર દ્રવ્ય કો હી અનિત્ય બતાયે, અપેક્ષા અલગ અલગ લગી.
અભી ઇસલિયે સહવર્તી પર્યાય કહે દિયા ઉસકો. એક દેખના કે મેં પૂરી વસ્તુ કો એક એંગલ સે દેખતા હૈ, કેવલ વસ્તુ કે એક એંગલ કો નહીં દેખ રહા હૈ, પૂરી વસ્તુ ઉસ રૂપ સે દેખ રહા હૈ. ખ્યાલ મેં ન વાત,
એક એંગલ સે પૂરી વસ્તુ કો દેખ રહા હૈ. પર્યાર્થિક ને સે પૂરા દ્રવ્ય અનિત્ય હૈ એસા બતાતે હૈ, ઓર ઉસી ઉસી સમય હો, સમય ભી અલગ નહીં, ઉસી સમય ઉસી દ્રવ્ય કો દ્રવ્યાર્થિક ને કી અપેક્ષા સે દેખેંગે તો વો નિત્ય હૈ.
દ્રવ્ય દ્રવ્ય ક્યા હૈ? ગુણ પર્યાયાત્મક દ્રવ્ય હૈ, વો નિત્ય હૈ કે નહીં? તો નિત્ય હૈ. એ લાઈન બહુ મહત્વપૂર્ણ. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ધ્રુવ છે, અભી ચોથી લાઈન જો થી ઉપર પડી, એટલે એની પર્યાય કોઈ જુદી રહે છે એમ નથી. પણ પર્યાય દ્રષ્ટિએ તેજ દ્રવ્ય, જો દ્રવ્ય દ્રષ્ટિ સે જીસકો ધ્રુવ કહા થા, પર્યાય દ્રષ્ટિ સે વહી દ્રવ્ય ધ્રુવપણે રહીને બદલે છે. ખ્યાલ પીએ ને, તો ધ્રુવપણે રહેના રહેના જો હૈ ઉસકો વો પર્યાય મેં ઘટિત કિયા. રહેના એને ઉસકી સદૃશતા લી, ધ્રુવપણે રહીને બદલે છે. એવી ધ્રુવપણે રહેકર પર્યાય દ્રષ્ટિ લીએ, પર્યાય દ્રષ્ટિ સે તીનો કોઈ બતા રહે, પર્યાય દ્રષ્ટિ સે દ્રવ્ય કો લે રહે, ઓર દ્રવ્ય ક્યા હૈ? ઉત્પાદ વે ધ્રુવાત્મક હૈ, તો પર્યાય દ્રષ્ટિ સે કુછ સદ વૈસા કા વૈસા રહે રહા હૈ. પર્યાય દ્રષ્ટિ સે ઉત્પાદ હો રહા હૈ, પર્યાય દ્રષ્ટિ સે વ્યય હો રહા હૈ. એ દ્રવ્યો ઉપર ઘટાતે, અકેલે પર્યાય કા ઉત્પાદ વ્યય હો રહા હૈ એસા નહીં કહે રહે. પૂરા દ્રવ્ય કાયમ રહે, કિસી એંગલ સે કાયમ રહેના વો ઉસકા ધ્રુવ અંશ હૈ, વો રહેના હૈ ના વો પર્યાય મેં લિયા. ઓર કિસી અંશ મેં પૂરે દ્રવ્ય કા ઉત્પાદ હોના, કિસી અંશ સે ઉસ અંશ કે રૂપ સે પર્યાય એને દ્રવ્ય વિનાશ હોના. સોના થા વો બંગડી રૂપ સે વિનાશ હુઆ, અકેલે બંગડી કા વિનાશ નહીં, બંગડી રૂપ મેં સોના થા વો નહીં રહા, અબ હાર રૂપ જો સોના હૈ ઉસકા ઉત્પાદ હુઆ. એને સોના બંગડી રૂપ સે વિનાશ હુઆ, સોના હાર રૂપ સે ઉત્પન્ન હુઆ, ઓર સોના પીલાશ વગેરે બાકી ગુણો સે વો વૈસા કા વૈસા રહા. એક બહુ સારી અપેક્ષા હમારી ભી ખ્યાલ મેં નહીં આ રહી, પરંતુ ઇસી આ શબ્દો મેં સે નિકાલના પડેગા ના ઉસકો. એ ગજબ કી બાત હૈ, હમને ઇતના યાની ડિટેલ મેં ઇસકો પઢા હોગા શાયદ, અભી કિતને સાલ હો ગયે ઇસકો પઢ કે. કૌન સી સાલ મેં પઢા થા? યહાં કોઈ તારીખ વારીખ લિખીએ ક્યા? 99 મેં પઢા થા. નહીં નહીં નહીં, એ તો હમણાં અપના રીડિંગ હૈ. 15/3/2004
2000 મેં લિયા થા.
અપના પ્રવચન કબ હુઆ થા વો માલૂમ નહીં.
2000 મેં લિયા થા, 18/1/2000 ઓર 18/8/2000 ખતમ હો ગયા થા. એક સાલ
એને વો હમારા પહેલા રીડિંગ 99 વાલા હમારા રીડિંગ થા. વો તો હમને 15-20 દિન મેં સમાપ્ત કર દિયા થા.
ચલો આગે બઢેંગે. અભી શરીર નિરોગી હોય અને એમાંથી રોગ કેમ થાય છે? તો કહે છે કે પૂતગલો કાયમ રહીને તેની અવસ્થા બદલે છે, એનો સ્વભાવ છે. અશાતા કર્મનું નિમિત્ત છે માટે રોગ થાય છે એ વાત લીધી નથી. આત્મા અને પૂતગલાદી બધા દ્રવ્યો બે દ્રષ્ટિથી નક્કી થાય છે, એ કોનસી બે દ્રષ્ટિ? હા, સમજ ક્યાં કહી રહી? દેખો, બે દ્રષ્ટિથી નક્કી થાય છે, એક કાયમ રહેવાના સ્વભાવને જોનારી દ્રષ્ટિ વદ્રવ્ય દ્રષ્ટિ, અને બીજી પલટવાના સ્વભાવને જોનારી દ્રષ્ટિ. એ આમ બે દ્રષ્ટિથી વસ્તુને ન માને તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ સિદ્ધ થતું નથી.
એ પલટવાના બી દ્રવ્ય કઈ સ્વભાવ હે? પલટતા નહીં તો દ્રવ્ય સિદ્ધ નહીં હોગા. પલટના દ્રવ્ય કા સ્વભાવ હે?
આમ સમજતે કે પર્યાય
અરે પણ પર્યાય કહેતે કે ઇસકો દ્રવ્ય કી અવસ્થા કો વો દ્રવ્ય સ્વયં પલટા હે. શક્તિ કિસકી હૈ? પર્યાય નહીં થી કહાં સે આયુ? તો કહેંગે દ્રવ્ય ઉસ રૂપ હુઆ હે. અભી યે અપેક્ષા સમજો, ફિર વો પર્યાય કી સ્વતંત્રતા જાહેર કરના હૈ તબ ઉસકી ચર્ચા કરેંગે અલગ સે.
વો
તો ષટકારક સે કહેંગે વો. જહાં જો અપેક્ષા હૈ ના ઉસકો બરોબર ઉસી કા વો હમારી એક હી બાત મગજ મેં ઘૂમતી હૈ ના હર જગહ વો નહીં લગાના. યહાં જો ચલતી હૈ ના ઉસકો પૂરે પૂરે ઉસકો દેના. જિસકી શાદી હૈ ઉસી કે ગીત ગાના. વો ફિર વો બાપુજી ઓર હમારે દાદાજી પૈદલ ચલ રહે ઉસકો ઘોડી પર નહીં બિઠાના.
નહીં સમજે ક્યાં બોલા? દેખો, એક પોતે કી શાદી ચલ રહી થી, જવાન થા 18 સાલ 20 સાલ કા, ઓર ઉસકે પિતાજી થે માન લો 50 સાલ કે, ઓર ઉસકે દાદા થે 70-80 સાલ કે. તો કિસી ને કહા, ક્યા ગધા હૈ રે તુ? બુઢા આદમી ઉસકો ચલાતા ઓર તુ ઘોડે પે બેઠા હૈ, ચલો ઉસકો બેઠને દો. તો કૈસા રહેગા? તો જિસકી શાદી હૈ ઉસી કા જોર રહેતા હૈ ના. વૈસે યહાં કહે રહે કે જો વિષય જીસ અપેક્ષા સે જૈસા જહાં કથન ક્યા હૈ ઉસ કથન કો વહાં મુખ્ય કરકે સમજના.
100% ઉસકો મુખ્ય કરો. અભી વો બાકી કી બાત હૈ, સભી
બાકી બાતે ભી હોતી હૈ, બાકી
આયેગી તબ ઉસકી ચર્ચા.
બાકી ભી અપેક્ષાએ હોતી હૈ, લેકિન યહાં જો અપેક્ષા ચલ રહી હૈ ઉસ અપેક્ષા સે હમ ધ્યાન દેંગે તો યહાં ક્યા કહા જા રહા હૈ વો અપને જ્ઞાન કા વિષય બનેગા, સહી જ્ઞાન કા વિષય બનેગા.
નહીં તો કન્ફ્યુઝન ઓર બઢેગા ના. અરે એસા કૈસા વૈસા કૈસા વૈસા એસા નહીં. પૂરા પૂરા ઇસકો મહત્વ દેકર ઉસકો હમ સમજને કી કોશિશ કરેંગે.
લાલચંદ ભાઈ મોદી કો યાદ રખના, એક આંખ બંધ કરના, છોડના મત, બસ
છોડના મત,
ક્યોંકિ અગલે ટાઈમ વો કામ આયેગા. દેખો, કુછ કુછ પંડિતો ને એસે કુછ એસે ગુલ ખિલાએ હમકો, વો બિલકુલ યાદ રહેતે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ્યાન ન રાખીએ તો શરીરની અવસ્થા બરાબર ન રહે, અને ધ્યાન રાખીએ તો પૈસાનું વ્યાજ બરાબર ઉપજાવી શકીએ, એમ માનનાર મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. અભી કોઈ બીમાર પડ ગયા તો સબ લોગ આતે હૈ મિલને કો, જરા ધ્યાન દેના બેટા, ધ્યાન સે તબિયત સંભાલના. અરે તો ક્યા હમ જાનબૂઝ કર બીમાર પડ ગયે ક્યા? કોણ સા હમને ધ્યાન કમ રખા?
ધ્યાન ના રખને વાળે બીમાર નહીં પડતે ક્યા?
કેમ કે વસ્તુના સ્વભાવને તે સમજતો નથી. શરીરનો સમય સમય પલટવો પલટો થવો એ એક પડખું, અને શરીરનું એટલે પૂતગલનું કાયમ રહેવું એ બીજું પડખું, એમ બે પડખા છે. પડખા કહો ન કહો એક હી બાત હૈ. તે શરીરના પૂતગલ પરમાણુથી છે, આત્માના કારણે તે નથી. કાયમ રહેવાવાળું પડખું પોતાથી હોય, અને બદલવાનું પડખું બીજાથી હોય એમ નથી. ક્યાં વાત હૈ? કેમ કે એક માણસ પથ્યાહાર લે છે અને રોગ થાય છે, અને બીજો માણસ અપથ્યાહાર લે છે અને નિરોગી હોય છે. માટે નક્કી થયું કે શરીરની અવસ્થા સ્વતંત્ર થાય છે. સાચું જ્ઞાન કરવું હોય તેને વસ્તુને અનેકાંત માનવી તે યથાર્થ છે. શરીર જગતની ચીજ છે, તેનો સામાન્ય અંશ કાયમ રહે છે અને વિશેષ અંશ પલટતો રહે છે. તે ત્રિકાળી અને વર્તમાન બંને અંશ થઈને વસ્તુ છે એમ ન માને તો વસ્તુ સિદ્ધ થતી નથી અને જ્ઞાન પણ સાચું થતું નથી. શબ્દ સમયથી આત્માનું જ્ઞાન થાય છે એમ નથી. તો કોનસે સમય સે જ્ઞાન હોતા હૈ? અચ્છા, આપ ક્યા કહેતે હૈ? શબ્દ સમય, જ્ઞાન સમય ઓર અર્થ? જરા વિષય જૂના હો ગયો તો ભૂલ જતી સૌ લોકો. ક્યા કહા? દેખો ચોથી લાઈન પઢો, તીસરી લાઈન. શબ્દ સમયથી આત્માનું જ્ઞાન થાય છે એમ નથી. ભાષા જળ છે, તે પરમાણુ છે, તેમાં ત્રિકાળ સામાન્ય અંશ અને વર્તમાન પર્યાય અંશ છે. આત્મામાં પણ સામાન્ય અંશ અને વિશેષ અંશ છે. હવે આત્માનો વિશેષ અંશ પરમાણુનો વિશેષ અંશથી થયો એમ માનવામાં આવે તો વસ્તુનું સામાન્ય વિશેષ સ્વરૂપ છે તે વાત રહેતી નથી.
પ્રત્યેક કા જો વિશેષ હૈ, પ્રત્યેક દ્રવ્ય કી જો પર્યાય હૈ, વો અપને સામાન્ય મે સે હોગી વિશેષ, અન્ય કે સામાન્ય સે નહીં હોગી. આત્મા કા, આત્મા કે વિશેષ અને આત્મા કી પર્યાય, આત્મા કે સામાન્ય મે સે પરમાણુ કી જો વિશેષ અવસ્થા, વો પરમાણુ કે સામાન્ય મે સે. તો શરીર કી અવસ્થા એસી ક્યું હુઈ? વો તો પરમાણુ કા કાર્ય, વો હમારે કુછ લેના દેના નહીં. વો જ્ઞાન સામાન્ય મે સે આયા હૈ. હા, વો ગ્રંથ મે સે નહીં આયા, વો શબ્દ સમય સે નહીં આયા. યહી તો બાત અભી પડી હમને, ખ્યાલ મે આઈ? ગુરુ સે યા ગ્રંથ સે નહીં આયા હૈ, વો જ્ઞાન સામાન્ય મે સે. જ્ઞાન સામાન્ય પૂરે અનાદિ અનંત પર્યાય ઓર ગુણ સબ ઉસમે સામાન્ય મે આ ગયે, ઓર ઉસ સમય કી વો પર્યાય નિશ્ચિત હૈ ને, સુનિશ્ચિત હૈ, ઉસી મે સે હુઈ હૈ વો.
માટીમાંથી ઘડો થાય છે એને બે દ્રષ્ટિથી જોવા જોઈએ. ઘડો થયો તે પર્યાય દ્રષ્ટિથી જો અને માટી કાયમ રહી છે તે દ્રવ્ય દ્રષ્ટિથી જો. એમ જોવાથી દ્રવ્ય અને પર્યાય માટીથી સિદ્ધ થાય છે. કુમારથી ઘડો થયો એમ સિદ્ધ થતું નથી. આત્મા ત્રિકાળ રહેવાવાળો, કાયમ રહેવાવાળો પદાર્થ છે તે દ્રવ્ય દ્રષ્ટિથી છે અને સમય સમય પલટે છે તે પર્યાય દ્રષ્ટિએ છે. દેખો, આત્મા પલટે છે એસા બતા રહે હૈ, વો પર્યાય દ્રષ્ટિથી છે. આ અનેકાંત સ્વરૂપે વસ્તુને જાણીને ત્રિકાળ ધ્રુવ સ્વભાવનું લક્ષ્ય કરે તો પર્યાયની ગૌણતા થઈ જાય છે અને તો અંતરદ્રષ્ટિ થાય. વસ્તુનું આવું સ્વરૂપ નિર્દોષ છે, બીજી કોઈ રીતે માને તો દોષ છે. સામાન્ય પોતાને લઈને અને વિશેષ પરને લઈને માનવામાં આવે તો નિર્દોષતા રહેતી નથી. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીંથી વસ્તુમાં ભેદ હોવા છતાં વસ્તુ અભેદ છે. તે બતાવે છે કે ક્ષણે ક્ષણે પર્યાય બદલાય છે અને વસ્તુ કાયમ પણ રહે છે એવું દરેક વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ છે. આવા બે ભેદવાળું વસ્તુનું સ્વરૂપ હોવા છતાં વસ્તુ અભેદ છે તે હવે 12મી ગાથામાં કહે છે. 12 નંબર કા શ્લોક અભી પઢતે હૈ.
પજય વિજુતમ દૌવમ દૌવ વિજુતાય પજયાણતિ દૌન્નમ અનન્ન ભૂતમ ભાવમ સમણા પરુવિંતિ. પર્યાય વિયુક્તં દ્રવ્યં દ્રવ્ય વિયુક્તાશ્ચ પર્યાયાન સંતિ દ્વયોરનન્ય ભૂતં ભાવં શ્રમણા પ્રરૂપયંતિ. પર્યાય વિરહિત દ્રવ્ય નહીં નહીં દ્રવ્યહીન પર્યાય છે. પર્યાય તેમ જ દ્રવ્ય કેડી અનન્યતા
શ્રમણો કહે. અને ગુમનિરાજ કહેતે હૈ, ગુરુ કહેતે હૈ. સંસ્કૃત પઢતા આપના ગુજરાતી
અન્વયાર્થ
ગુજરાતી પઢું. પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતા નથી. હમેશા હમ એસા બતાતે ના કે દ્રવ્ય ઉસ કોને મેં ઓર પર્યાય ઇસ કોને મેં રહેતી હૈ એસા નહીં હૈ. બંનેનો અનન્ય ભાવ એટલે અનન્યપણું શ્રમણો પ્રરૂપે છે. અનન્ય એટલે જુદા જુદા ભાવ નહીં હૈ એસા મુનિરાજ કહેતે હૈ. પર્યાય વિયુતમ પર્યાયો રહિત દ્રવ્યમ દ્રવ્ય ચ અને દ્રવ્ય વિયુક્તા દ્રવ્ય રહિત પર્યાયા પર્યાયો ન સંતિ હોતા નથી. દ્વયો બંનેનો અનન્યભૂતમ ભાવમ અનન્ય ભાવ અનન્યપણું શ્રમણા શ્રમણો પ્રરૂપયંતી પ્રરૂપે છે.
देखो पहले भी हमने यहाँ अपनी रविवार को अपने होते थे ना ज्ञान स्वभाव ज्ञेय स्वभाव, उसमें भी वो 308 से 11 गाथाओं की बात थी. तो द्रव्य अपने पर्याय से तद्रूप होकर परिणाम था, यानी जिस एक समय वाली पर्याय भले पर उस समय द्रव्य उस रूप है, जुदा नहीं उससे, अपनी पर्यायों के साथ एकमेक है. हमने कहते अनित्य तादात्म्य संबंध है उसका, वो द्रव्य पूरा का पूरा द्रव्य उस पर्याय रूप से उस समय अवेलेबल है, नहीं तो हम उसको अपेक्षावश अलग है परंतु वस्तु एंटिटी एक है ना. वो कि सोना अलग है और बंगड़ी अलग है क्या? सोना ही अभी बंगड़ी के फॉर्म में है, वो बंगड़ी से तादात में है.
तो पर्याय विभाव रूप होगी तो द्रव्य विभाव रूप हो जाएगा?
नहीं होता है भाई,
नहीं होता है, लेकिन
कहेंगे हम वो अपेक्षा से कहेंगे उस समय. हाँ कहेंगे बिल्कुल, ज्ञान की अपेक्षा कहेंगे हम. जैसे प्रवचन सार में बताया है जिस समय जीव क्रोध रूप परिणमता है, जीव स्वयं क्रोध है, क्रोधी भी नहीं कहा, क्रोध है कहेंगे उसको. यहाँ ज्ञान की अपेक्षा विषय चल, कल बात आई ना, ज्ञान अपेक्षा कथन है.
क्रोध आया है, ढूंढने को जाया है ना, हमने सोचते द्रव्य किधर गया,
किधर गया रे, द्रव्य को रोध रूप हो गया. अभी हम यहाँ से जैसेन आचार्य की टीका को पढ़ते.
देखो देखो, आपका जो कहना है कि जब क्रोध आया तो विभव रूप परिणमन हुआ, तो द्रव्य भी विभव रूप हो गया क्या? एक अपेक्षा से हो गया हाँ, लेकिन सही अपेक्षा देखा जाए तो द्रव्य शुद्ध का शुद्ध त्रिकाणी शुद्ध ही रहता है, क्योंकि नहीं तो शुद्धता आएगी कहाँ से? ऐसा कहो तो कहो लेकिन वो होता नहीं. द्रव्य हमेशा शुद्ध ही रहता है. अभी वहाँ इसको समझने के लिए उस समय की जो पर्याय है वो पर्याय अपने स्वयं के षटकारक से उत्पन्न होती है, तो वो द्रव्य से नहीं होती है, बात नक्की होती है. यानी एक ही बात को हम अलग अलग अपेक्षा से देखते हैं. तो जैसे हमने कहा कि जब द्रव्य पर्याय जब सम्यक हो गई तो पूरा द्रव्य को सम्यक कहेंगे, उस अपेक्षा से द्रव्य विभाव रूप परिणमन करता है तो उस अपेक्षा से उसको द्रव्य को विभाव रूप कहेंगे. लेकिन वो कहने के लिए है, होता नहीं है, क्योंकि असल में क्या होता है कि जो पर्याय है उसका जन्म क्षण जो होता है वो अपने षटकारक से होता है, इसलिए वो पर्याय ही विभव रूप रहती है, द्रव्य तो स्वभाव रूप ही रहता है.
पर्याय अपने जन्म क्षण होता है,
द्रव्य के षटकारक अलग है, पर्याय के षटकारक अलग है.
द्रव्य और पर्याय दोनों अलग अलग
अलग अलग थोड़ी है,
दोनों के षटकारक अलग अलग.
हाँ तो क्या हो गया? देखो जब द्रव्य के षटकारक की बात करते हैं,
गुण है तो वही परिणामित हो ना,
तो वहाँ जो द्रव्य के छटकार लगाते तब द्रव्य और पर्याय को एक साथ जोड़कर बोलते
अभेद रूप के,
क्योंकि पर्याय स्वतंत्र है.
जब स्वतंत्रता बतानी है तब उसका विचार करेंगे. अभी हमने क्या बताया, अभी ये विषय पर पूरा समझो, फिर उसके विकल्प को दौड़ाओ, क्योंकि ये समझते नहीं उसी को बारम्बार याद कर रहे है. देखो अभी यहाँ तात्पर्य पढ़ेंगे. एवं द्रव्यार्थिक पर्यायार्थिक लक्षण नयद्वय व्याख्यानेन सूत्रम गतम। यानी हमने दो नयों से उसके लक्षण बताए, सत्ता लक्षण बताया द्रव्यार्थिक नय से, उत्पाद वे ध्रुवत्व और गुण पर्याय दोनों ही पर्यायार्थिक नय से बताए, पर्यायार्थिक नय से बताए द्रव्यार्थिक नय। अब आगे थे अथ द्रव्य पर्यायानाम निश्चय नयन अभेदम दर्शे, निश्चय नय से दोनों अभेद है ये बता रहे, यानी वस्तु तरीके वो एक सिंगल है ना वस्तु, हाँ उसमें के दो चार पांच टुकड़े नहीं है। पज्ज रहियम दव्वम, अब देखो यहाँ जो दूध दही उसके छाछ या घी वगैरह जो कुछ है वो सबको क्या कहेंगे, सामान्य उसमें गोरस कहेंगे, दूध भी वो गोरस की पर्याय कहेंगे। अब इसको पढ़ेंगे, दधि दुग्धादि पर्याय रहित गोरसवत पर्याय रहितम द्रव्यम नास्ति। जैसे कहते हैं हमारे पास गोरस है परंतु वो ना दही है ना दूध है ना छाछ है ना किसी फॉर्म में नहीं है, तो क्या ऐसा हो सकता है? किसी ना किसी, जैसे हमने आपको पूछा था सोना है ना तो किसी अवस्था में है ना कि नहीं है कोई अवस्था, तो आपने कहा कोई अवस्था नहीं है। हाँ बिस्कुट है हमारे पास, वो भी जो है वो अवस्था है। ऐसे यहाँ पर भी दही दुग्धादि पर्याय रहित गोरस, ऐसा कभी नहीं हो सकता, ऐसे ही पर्याय रहित द्रव्यम नास्ति, पर्याय रहित द्रव्य नहीं हो सकता। दव विमुत्ता ये पज्जया नत्ति, अभी दूसरे उल्टे तरह से बता रहे, गोरस रहित दधि दुग्धादि पर्यायवत, यानी दही दूध है परंतु वो गोरस नहीं है, अरे नहीं है तो पर्याय किसकी। द्रव्य विमुक्ता द्रव्य विरता पर्याय न संति, यानी द्रव्य से रहित पर्याय भी नहीं हो सकती, यानी ये कहना चाहते हैं ना पर्याय बिना द्रव्य होता है ना द्रव्य बिना पर्याय होती है। दोन्नम अनन्न भूतम भावम समणा परुवेंति, यत एवं अभेद नयेन द्रव्य पर्यायोः भेदो नास्ति। अभेद नय से अभेद करके इनमें भेद नहीं ऐसा कहते हैं, ततैव इसलिए ततैव कारण है, यानी उसी कारण से द्वयोः द्रव्य पर्यायोः अनन्य भूतम अभिन्न भावम सत्ताम अस्तित्व स्वरूपम प्ररूपयन्ति। क्या कहते हैं, यानी द्रव्य और पर्याय दोनों का अनन्य भूत भाव जिसको हम सत्ता अस्तित्व स्वरूप उसको दर्शाते हैं। के कथयन्ति, क्या कौन कहता है, श्रमणा महाश्रमणा सर्वज्ञा इति, श्रमण कहते हैं कौन, श्रमण मुनिराज नहीं महाश्रमण, यानी सर्वज्ञ भगवान ऐसा बताते हैं। अथवा द्वितीय व्याख्यानम, दूसरे तरह से उसको बता रहे हैं, द्वयोः द्रव्य पर्यायोः अनन्य भूतम अभिन्न भावम पदार्थम वस्तु श्रमणा प्ररूपयन्ति, यानी दोनों का कौन से दो द्रव्य और पर्यायों का अनन्य भूत जो अभिन्न भाव है उसी को सर्वज्ञ भगवान पदार्थ कहते उसी को वस्तु कहते। द्रव्य और पर्यायों का जो अभिन्न भाव है अनन्य भूत भाव है उसी को पदार्थ कहने में आता है। अभी पर्याय से रहित द्रव्य और द्रव्य से पर्याय रहित नहीं होती, बस ये बात चल रही, दोनों का अभिन्न भाव है अनन्य भाव होता है ना। हाँ पहले क्या बताया कि इन दो एक दूसरे से, देखो नीचे से तीसरी चौथी लाइन है, दोन्नम अनन्य भूतम भावम समणा परुवेंति, यानी दोनों का अभिन्न भाव क्या है तो सत्ता उसकी बात बताते हैं। अब यहाँ दोनों का अभिन्न भाव को ही द्रव्य कह लिया, ये यहाँ दूसरे पद्धति से व्याख्यान कर रहे हैं, द्रव्य और पर्यायों का जो अभिन्न भाव हुआ वही तो वस्तु है ऐसा बता रहे। अब यहाँ कहते प्रश्न पूछ रहे स्वयं ही, भाव शब्द है ना कथम पदार्थो भण्यते इति चेत, अनन्य भूत भाव तो भाव को पदार्थ क्यों कहा, ये उनका प्रश्न है। तो कहते द्रव्य पर्यायात्मको भाव पदार्थो वस्तु इति वचनात्, क्या कहते हैं ये वस्तु यानी पदार्थ भावात्मक होती है, वो कौन सा भाव है, द्रव्य पर्यायात्मक भाव। वस्तु क्या है, द्रव्य पर्यायात्मक भाव है। देखो द्रव्य और पर्याय कहने से द्रव्यार्थिक नहीं से वो उसी को द्रव्य कहा और उसकी जो पर्याय कहाँ, पर्याय ये तो द्रव्य और पर्याय तो भिन्न जुदी चीजें तो नहीं है, वही एक वस्तु है, तो उनका इकट्ठा ऐसा जो भाव है उसी को वस्तु कह दिया। अत्र अभी उसका भावार्थ यानी उसका तात्पर्य बताएंगे, यानी वो उपादेय है शुद्ध जीव ये बताएंगे। कहते सिद्ध रूप शुद्ध पर्यायात अभिन्नम, शुद्ध पर्यायात अभिन्नम, दो बार क्यों आया है, शुद्ध जीव काय संयम, उसमें क्या लिखा है, दो बार लिखा है। देखो सिद्ध रूप शुद्ध पर्यायत अभिन्नम, शुद्ध पर्यायत अभिन्नम, शुद्ध जीव जीवास्ति काय संयम, शुद्ध जीव द्रव्यम, शुद्ध निश्चय नयेन उपादेयम इति भावार्थ। यानी शुद्ध यानी शुद्ध पर्याय से परिणमित शुद्ध जीवास्ति काय है, इसको शुद्ध जीव द्रव्य कहा, वो उपादेय बात ये बात बता रहे। अब यहाँ जो अमृत चंद्राचार्य है उनकी टीका उसको पढ़ेंगे अभी,
अनुवाद
वो अनुवाद डायरेक्ट नहीं, यहाँ गुजराती में कहीं मूल पुस्तक में वो हिंदी में भी लिखा है, अनुवाद तो वही का वही है।
अहीं द्रव्य अने पर्यायोनो अभेद दर्शायो छे, यहाँ अभेद दर्शायो छे, ये बात मुख्य बात है, किसको किसको द्रव्य और पर्यायों को अभेद बताया है। जेम दूध दही माखन घी इत्यादि रहित गोरस होतु नथी, अभी अपने यहाँ गोरस कहने से दूध को भी गोरस कहते हैं, लेकिन एक्चुअली गोरस ये कोई अलग ही बात है, लेकिन वो उसमें क्या कहा देखो, जेम दूध दही, दूध को भी गोरस कहा, दही घी माखन ये जो ये सारी अवस्थाएं जो है वो अवस्था रहित गोरस होतो नथी, तेम पर्यायती रहित द्रव्य होतो नथी, यहाँ पर्याय के बिगड़ द्रव्य नहीं होता ये बात बताए। अभी बताते हैं जेम गोरस्थी रहित दूध दही माखन घी इत्यादि होता नथी, यानी द्रव्य के बिना पर्याय नहीं होती, तेम द्रव्यती रहित पर्यायो होता नथी, तेथी जो के द्रव्य ने पर्यायनो आदेश वशात यानी कथन ने वश कथनचित भेद तो छे पर भेद छे तो पन ते वो एक अस्तित्व मान नियत एटले दृढ़पणे रहेला हुआ ने लीधे अन्योन्य वृत्ति नहीं छोड़ता हुआ थी वस्तु बने तेमनो अभेद छे। यानी यहाँ पर ये बता रहे हैं कि द्रव्य और पर्याय कभी अलग अलग नहीं रहते, कभी किसी को मुख्य करके हम बात करेंगे तो वो दूसरा होता है लेकिन गौण होता है, वो गायब भी हो जाता है, ऐसा कभी नहीं होता है। यानी यहाँ जब हम पर्याय को मुख्य करके बोलेंगे तो वहाँ द्रव्य तो है ही है, क्योंकि पर्याय होती है वो द्रव्य के बिना कैसी रहेगी, एक बात। वैसे ही जब द्रव्य की बात कहेंगे तब द्रव्य की बात चलती है तो पर्याय होगी कि नहीं, वहाँ हाँ होगी, लेकिन उसको गौण करके बात होती है। अभी प्रवचन शब्दार्थ पर्याय रहित द्रव्य नहीं अने द्रव्य रहित पर्याय नहीं एम महामुनि द्रव्य ने पर्याय नु अभेद स्वरूप कहे छे। महामुनि किसको कहा, मनीषा बेन सरोज, अभी भाव ने सुना था ना, यानी देखो ऐसी बात होती है मुनियों के गुणस्थान कौन से होंगे, ऐसा अगर प्रश्न आता है आप बताएंगे छठे जी बार में, अच्छा आप क्या कहते हैं,
मुनि
देखो देखो अभी
जाना सुन रहा कहते हैं ना रोज सुबह पढ़े 6 से 14 आते हैं उसके अंदर।
देखो बात ऐसी होती है मुनियों के गुणस्थान कौन कौन से, ऐसा जब पूछा जाता है तो तीन अपेक्षा से कथन होता है, एक छठे सातवें गुणस्थान में जो रहते हैं उनको भी मुनि कहेंगे, और दूसरी अपेक्षा छठे से लेकर बारहवें गुणस्थान तक जो होते हैं जो श्रेणी वगैरह मुंडते मानते हैं वो भी मुनि हो गए। और एक जो परम गुरु जिनको हम कहेंगे या महामुनि जिनको कहेंगे वो तेरहवें चौदहवें वर्ती
गुणस्थान वर्ती
जीव जो है उनको भी महामुनि कहेंगे। क्योंकि वो देखो जो मनुष्य है, मनुष्य ने ही सम्यक दर्शन प्राप्त किया, मनुष्य ने ही पंचम गुणस्थान प्राप्त किया, मनुष्य ने ही मुनि पद धारण किया, मनुष्य ने ही श्रेणी मांडी, मनुष्य ने ही सर्वज्ञता प्राप्त की। तो ये मुनि अवस्था जो है वो सर्वज्ञता तक उनको महामुनि कहेंगे, उसको दूसरी भाषा में परम गुरु कहते हैं। हाँ, तो इस तरह से जब मुनियों के गुणस्थान कहेंगे तो अपेक्षा तीन लगेगी। और यहाँ तो क्लियर कट अभी बताया था कि महामुनि यानी सर्वज्ञ भगवान। क्या कह रहे देखो, ए महामुनि द्रव्य ने पर्याय नु अभेद स्वरूप कहे छे। पर्याय रहित द्रव्य हो नहीं कोई पन आत्मा के परमाणु सेकंड ना असंख्यात्मा भाग में पलट्या वगर रहे नहीं। ये सेकंड ना असंख्यात्मा भाग यानी क्या हो गया मालूम है आपको? देखो एक सेकंड में, देखो पहले अभी बहुत लंबी बात है। बात तो ऐसी होती है कि एक सेकंड यानी जगन्य उक्ता संख्यात जो है उसको एक आवली कहेंगे। उस एक आवली में सैकड़ों ने हजारों कोड़ा कोड़ी
एक आवली में नहीं, एक सेकंड में अपने आवली का।
हाँ, मैंने एक सेकंड में हजारों कोड़ा कोड़ी आवलियां होती है। और एक आवली में जगन्य उक्ता संख्यात इतने समय होते हैं। तो एक समय कितना छोटा? अभी यहाँ क्या कह रहे देखो, कोई संख्या कहो ना, हजार कहो, संख्या कहो या हजारों कहो, एक सेकंड में, मैंने गलती से एक आवली में बताया था। तो यहाँ क्या कह रहे हैं, कोई पण आत्मा के परमाणु सेकंड ना असंख्यात्मा भाग में पलटा वगैरह रहे नहीं।
होगा नहीं, पैराग्राफ होगा नहीं ये पूरा।
अच्छा अच्छा, अभी हम यही रुकते हैं,
शुरुआत से ही लेंगे एक बार परसों।
कल ये पर्याय रही द्रव्य हो ही नहीं,
परसों।
जावानी के ज्ञान ते सूझे लो कालो, सोवाणी मत नमो सदा देत हूँ।